તારીખ 15/10/1982 પરમાગમસાર બોલ નંબર 75 અને 76 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
75 નંબર જ્ઞાન ને આત્મા એમ બે ધ્વનિ ઉઠે છે, માટે જ્ઞાન અને આત્મા જુદા હશે એવી શંકા ન કરવી. અન્ય પદાર્થથી તો જ્ઞાન ભિન્ન જ છે. છ દ્રવ્યો, શાસ્ત્ર, દેવ, ગુરુ, શાસ્ત્ર, એનાથી તો જ્ઞાન જુદું છે. જ્ઞાન અને આત્મા એમ કહેવામાં, જ્ઞાન તે આત્મા એમ બે શબ્દ બે કહીએ છીએ, માટે જ્ઞાન અને આત્મા જુદા જુદા છે એવી શંકા ન કરવી. જ્ઞાન જુદું હશે ને આત્મા જુદો હશે, અથવા આત્મામાં જ્ઞાનનો સંયોગ થવાથી આત્મા જ્ઞાની થતો હશે એમ શંકા ન કરવી. જેમ શરીરમાં જીવનો સંયોગ હોય તો જીવતું શરીર કહેવાય, જીવનો સંયોગ ન હોય તો મૃતક કલેવર કહેવાય, એમ શું કાંઈ આત્માને જ્ઞાનમાં કાંઈ એવું હશે કે આત્મામાં જ્ઞાન ક્યાંથી આવતું હશે એવું નથી. જ્ઞાન ને આત્મા એમ બે ધ્વનિ ઉઠે છે, બે પણ એમાં બે પણાનો ધ્વનિ ઉઠે છે. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ બે પણાનો દ્વૈતનો ધ્વનિ ઉઠે છે એમ કેવું છે. માટે જ્ઞાન ને આત્મા જુદા હશે એવી શંકા ન કરવી. ગુણને જ અહીં ગુણી કહેવો છે, ગુણમાં ગુણીનો ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાન તે આત્મા એમ કહેવા છતાં ગુણમાં ગુણીનો ઉપચાર કરવામાં આવે છે, અને એમ વ્યવહાર કરવાનો કોઈ દોષ નથી. કોઈ જીવ એક ગુણને આખો ગુણી માની લે તો દોષ ઉપજે, કે જેવું જ્ઞાન છે ને એટલો જ્ઞાન ગુણ છે એટલો જ આત્મા છે, એમ એક ગુણને ગુણી માને અથવા ગુણને ગુણી સ્વરૂપે માને, કે ગુણીને એક ગુણ સ્વરૂપે માને અથવા સમજે તો એના શ્રદ્ધા જ્ઞાનમાં દોષ છે. પણ કથન કરે અને એમાં સમજણ એમ હોય કે અહીંયા એક ગુણથી નામ લઈને આખા ગુણીને કહેવો છે, કેમ કે એક સાથે અનંત ગુણ તો ભૂલી શકાતા નથી, કોઈ એક ગુણથી કહેવામાં આવે છે તો આખો જ પદાર્થ કહેવામાં આવે છે. એક ગુણથી કથન કરવા જતા કથન કરનારને જો આખો આત્મા આખો પદાર્થ જ્ઞાનમાં છે તો એના એનું કથન નિર્દોષ છે. એવું જ કથન સાંભળતા એક ગુણ દ્વારા કહેવાતો જે આત્મા, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ સાંભળતા આખો આત્મા અનંત ગુણમય આત્મા જો જ્ઞાનમાં પ્રતિભાસે છે તો એને એ કથન સાંભળવામાં કાંઈ ભેદ પડતો નથી, કે બીજી એને કલ્પના થતી નથી, જ્ઞાનમાં કોઈ વિપર્યાસ થતો નથી.
બરાબર,
કથન તો વ્યવહાર નહીંથી જ આવે છે, અથવા કથનની અંદર મર્યાદિત જ વસ્તુનું સ્વરૂપ કહી શકાય છે. અમર્યાદિત સ્વભાવવાળું તત્વ એ કાંઈ કથનની અંદર પૂરેપૂરું આવી શકે નહીં, મર્યાદિત કથનમાં આવે નહીં. જે કહેવા ધારે છે તે અમર્યાદિત સ્વભાવવાળું છે, કથન મર્યાદાવાળું છે, તેથી મર્યાદિત કથનમાં અમર્યાદિત તત્વનો તો કાંઈ સમાવેશ થાય નહીં.
બરોબર,
તેથી એવી શંકા ન કરવી કે ગુણને જ અહીં ગુણી કહેવામાં આવ્યો છે. ગુણને જ અહીં ગુણી કહેવો છે, કહેનારને તો ગુણને જ ગુણી કહેવો છે. સોનું એમ કહેતા સોનેરી રંગ ઉપરથી તેને સોનું કહ્યું, એ તો એક વર્ણ ગુણને બતાવનારું નામ છે કે જેનો સોનેરી વર્ણ છે તેથી તેને સોનું કહેવામાં આવે છે. પણ માત્ર સુવર્ણ રંગ હોય એટલે બધું જ સોનું હોય એવું તો કઈ હોતું નથી. અત્યારે સોનાનો રંગ દેખાતો હોય ને કાળો પડી જાય, એમાં સોનું ન હોય તો એ સોના પણ રહેતો, સુવર્ણ પણ એનો રંગ પણ રહેતો નથી. તો સોનાપણું છે, સોનામાં સોનાપણું છે તેથી તે સોનું છે. માત્ર સુવર્ણ રંગ સુવર્ણના રંગને લઈને સોનું છે એવું નથી, પણ એનામાં સોનાપણું છે તે ધાતુમાં તેથી તે સોનું છે. પણ એ સોનું એમ કહેતા એની કિંમત થી માંડીને એનું જ્ઞાનમાં જેવું સ્વરૂપ છે એવું સમજાય છે. એક શબ્દથી માત્ર એનો રંગ નથી સમજાતો. એ એમ નહી તર્ક કરે કે આ સોનું કહેતા અમને સોનેરી રંગ વાળો પદાર્થ ખ્યાલમાં આવ્યો પણ સોનું ખ્યાલમાં ન આવ્યું. નામ લેતા આખો પદાર્થ જેમ જ્ઞાનમાં આવે છે એમ જ્ઞાન કે આત્મા એમ કહેતા અથવા જ્ઞાન કહેતા આખો આત્મા પદાર્થ જ્ઞાનમાં આવવો તો જ્ઞાન બરાબર છે. જ્ઞાન તે જ આત્મા છે, ગુણીને ગુણને જ અહીં ગુણી કહેવો છે અને તેથી જ્ઞાન તે જ આત્મા છે. એ રીતે જ્ઞાનને આત્મા કહેવામાં કાંઈ દોષ નથી, એમાં માત્ર એક ગુણ ન લેવો. એ તો લક્ષ્ય લક્ષણની ચર્ચા કરી, ત્યાં પણ જ્ઞાન માત્ર કહ્યું તો કે અન્ય ગુણનો તો અમને નિષેધામાં સમજાય છે, એવું કાંઈ નથી. એક ગુણથી કહેતા બીજા ગુણો કાઢી નાખવામાં આવ્યા છે
એમ નથી,
એમ કાંઈ નથી.
બરોબર,
ગુણને જ અહીં ગુણી કહેવો છે, જ્ઞાન તે જ આત્મા છે. નામ ભિન્ન પડ્યું માટે ભાવ ને ભાવવાન એટલે કે જ્ઞાન ને ભગવાન બે જુદા છે એમ જરીએ શંકા ન કરવી. નામ ભલે ને જુદા પડ્યા પણ ભાવ જુદા નથી. આત્મા શબ્દ છે એ પણ અનંત ગુણની આત્મીયતાને સૂચવે છે. કોઈ પણ ગુણ, કોઈ પણ નામ એના ગુણ ઉપરથી નામ હોય તો એના કોઈ એક ગુણને સૂચવે છે. આત્મા એટલે શું નથી કહેતા, અમારે આત્મીયતા ઘણી છે એમ. અનંત ગુણોમાં એક પદાર્થની આત્મીયતા હોવાથી આત્મ પદાર્થનું નામ આત્મા કહ્યું. જોકે બધા પદ છ દ્રવ્યોમાં એમ છે, છ પદાર્થમાં અનંત ગુણોની આત્મીયતા છે, છતાં પણ આ ચેતન પદાર્થને જ્ઞાનમય પદાર્થને આત્માના નામથી એનો વ્યવહાર કરવામાં આવે છે. તો આત્મા એમ કહેતા અનંત ગુણમય આત્મા છે એમ જ્ઞાનમાં આવવું. જ્ઞાયક કહો, જ્ઞાન કહો, ચૈતન્ય કહો, ગમે કહો, કોઈ પણ ગુણથી કહો, જીવ કહો, એ જીવત્વ શક્તિ છે, અનંત શક્તિમાં એની એક જીવત્વ શક્તિ છે તેથી એનું નામ જીવ પડ્યું. સત કહો, અસ્તિત્વ ધરાવે છે, પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં અનાદિ અનંત રહેલું તત્વ છે તેથી એને સત કહો. ગમે તે ગુણથી કહો આખું તત્વ એના જ્ઞાનમાં આવવું તો એ જ્ઞાન બરાબર છે, યોગ્ય જ્ઞાન છે. અને એવું બને જ છે ને, બહારમાં કોઈનું નામ લેતા આખો માણસ જ્ઞાનમાં આવે છે. એના સ્વભાવનો રૂપનો કઈ વિચાર કરવા રોકાવવું પડે છે એમ નથી. દ્રવ્ય અને ભાવે ગુણે ને રૂપે એક નામ લેતા આખો માણસ જો જ્ઞાનમાં આવી શકે છે તો એ માણસની ઓળખાણ પરિપક્વ ઓળખાણ છે જ્ઞાનમાં, એમ બરાબર નક્કી થાય છે. એમ જ્ઞાન કહેતા, આત્મા કહેતા, આખો પદાર્થ જ્ઞાનમાં આવે જેવો છે તેવો, તો એ પદાર્થનું જ્ઞાન અથવા ઓળખાણ બરાબર છે. અને કાંઈ પણ એમાં કલ્પિત ભાવ પડે તો એ કોઈ રીતે પણ એને ભેદ પડશે અથવા કાંઈ ને કાંઈ કલ્પના આવશે. જ્ઞાન એક ગુણથી આખો ગુણી માનશે, ગમે એમ કોઈને કોઈ પ્રકારે કલ્પના, અસંખ્ય પ્રકાર છે, અનંત પ્રકાર છે કલ્પના કરવાના. તેથી એવી શંકા ન કરવી, અહીંયા તો ભેદની શંકા ન કરવી એવું લીધું છે. જ્ઞાન તે જ આત્મા છે, નામ ભિન્ન પીડ્યું માટે ભાવ ભિન્ન પીડ્યો, ભાવ અને ભાવવાન એક જ છે એમ કહે છે. ભાવવાન નો ભાવ છે જ્ઞાન, ભાવ સ્વભાવ છે તે, ભાવવાન નો સ્વભાવી નો સ્વભાવ છે, ભાવવાન નો ભાવ છે. ભલે બે નામ પીડ્યા છતાં પદાર્થ એક છે, વસ્તુ એક છે, અભેદ વસ્તુ છે. એટલે કે જ્ઞાન અને ભગવાન, ભાવવાન માંથી ભગવાન શબ્દ લીધો પછી, જ્ઞાન અને ભગવાન બે જુદા છે. એટલે ભગવાન આત્મા અને જ્ઞાન જુદા જુદા છે એમ જરાય શંકા ન કરવી, થોડી શંકા ન કરવી એમ કહે છે. મોટી શંકાનો સવાલ નથી, પણ એમાં ક્યાંય શંકા કરવા જેવું નથી, શંકાનું સ્થાન નથી એમાં. જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. હા, તર્ક કરે છે ને શાસ્ત્ર વાંચીને કે આ ઉપયોગ લક્ષણ જીવ કયો, પણ એ તો જ્ઞાન તો પર્યાય છે, ઉપયોગ રૂપ જ્ઞાન તો પર્યાય છે, અને અમારે તો દ્રવ્યનું જ્ઞાન કરવું છે, પર્યાયનું જ્ઞાન કરવું નથી. અથવા તે તારે દ્રવ્યનું જ્ઞાન કરવું છે એમ કે છો, પણ જો તે પર્યાય ને તું એમ જાણે છો તો દ્રવ્યના જ્ઞાન વગર પર્યાયને ક્યાંથી જાણે. દ્રવ્ય પર્યાય તો સાપેક્ષ છે, કઈ દ્રવ્ય વિના કોઈ પર્યાય હોય છે અધર એવી કોઈ જુદી વસ્તુ તો નથી પર્યાય. જો પર્યાયનું જ્ઞાન છે તો એમાં દ્રવ્યના જ્ઞાન સહિત જ પર્યાયનું જ્ઞાન હોય સાચું, નહીતર પર્યાયનું જ્ઞાન પણ કલ્પિત છે એમ તર્ક કરે છે ને. જ્ઞાન તે આત્મા એમ જોયે તો જ્ઞાન તો અમને પર્યાય રૂપે જણાય છે, અમારું તો દ્રવ જ્ઞાનનું નાયકનું કામ છે. ભાઈ, એ જ્ઞાનમાં જ્ઞાન ક્રિયાના આધારે જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાનમાં જ્ઞાન જ છે એમ સમજાય તો એને આત્મા સમજાય. એક જ્ઞાનમાં જ્ઞાન જ છે, 181, 182, 183 સમર અધિકારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એ વાત એવી રીતે સમજાવી છે કે નિરપેક્ષપણે જેમ એક આકાશમાં આકાશ સર્વવ્યાપકપણે રહેલું છે તે આકાશને ભિન્ન આધારની સંભાવના નથી, તેમ આ જે જ્ઞાન છે એમાં જ્ઞાન જ છે નિરપેક્ષપણે નિરાલંબપણે, જ્ઞાનમાં જ્ઞાન છે એમ સમજાતા જ્ઞાનમય આત્મા આખો સમજાય છે. હીરાની પરખ કરનાર ચમક ઉપરથી નક્કી કરે છે કે આ હીરો છે. સાચા હીરાની ચમક અને ખોટા હીરાની ચમક અછાની રહે નહીં, જાણકારને ન ઓળખે એની બાજુમાં બીજી છે, જાણકારને તો અછાની રહેતી. તો એ ચમકને જોવે છે કે આખા હીરાને જોવે છે, ચમક ઉપરથી આખા હીરાને જોવે છે, ચમક જોવે છે અને હીરો એમાં બાદ રહી જાય છે. એનું જ્ઞાન એ કોઈ હીરાનું જ્ઞાન નથી ને એ કોઈ ચમકનું પણ જ્ઞાન
નથી, બરાબર,
એ ચમકનું પણ સાચું જ્ઞાન નથી એમ છે. જ્ઞાન અને ભગવાન બે જુદા છે એમ જરીય શંકા ન કરવી. એમ થોડી પણ અંદરમાં શંકા રાખવા જેવી કે આ તો પર્યાય છે ને, એમ જરીય શંકા ન કરવી. ઠીક છે, આ શાસ્ત્ર વાંચવામાં થોડી કોઈ વિપર્યાસ થાય ત્યારે આ તકલીફ થાય કે આ તો પર્યાય છે ને, જ્ઞાન તો પર્યાય છે ને, એમ અંદરમાં ઊંડે ઊંડે એને જે કલ્પના થઈ છે દ્રવની, એવી પોતાની કલ્પના વાળું દ્રવ જ્યાં સુધી એને જ્ઞાનમાં ન આવે, અને આવવાનું પણ નથી, એનો અનુભવ કલ્પનાનો તો વસ્તુ પણ થવાનો નથી, એટલે એને અંદરમાં પછી શંકા રહ્યા કરે છે કે આત્મા કેવો, આત્મા કાંઈ સમજાતો નથી, આત્મા પકડાતો નથી. પણ જ્ઞાનથી આત્મા બરાબર પકડાયેલું છે, અથવા જ્ઞાન ભાવથી ભાવવાન ભગવાન બરાબર સમજાયો અને પકડાયો છે. નામ ભલે ને જુદા પડ્યા પણ ભાવ જુદા, ભલે નામ જુદા જુદા હોય, જ્ઞાન અને આત્મા એવા નામ ભલે જુદા જુદા હોય પણ ભાવ જુદા નથી. એક જ તત્વને, એક જ ભાવને અનેક નામથી સંબોધન કરીને કહેવામાં આવે છે. જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, જે જ્ઞાન લક્ષણથી જ્ઞાનમય આત્મા જણાય છે, જ્ઞાન સ્વભાવ સ્વરૂપ છે એવો જણાય છે, એનો નિર્ણય કરવો. અથવા નિર્ણય કરનારને એવો નિર્ણય થાય છે કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, હું આત્મા જ્ઞાન સ્વભાવી છું, એવો એને નિર્ણય થાય છે. એ જ્ઞાન સ્વભાવી આત્મામાં આનંદ ગુણ આવી જાય છે, અને રાગાદી અને દેહાદીનો એમાં નિષેધ આવી જાય છે, એમ છે
બરોબર.
એટલે એનું પરિણમન રાગથી અને પરથી બહિર્મુખપણાથી પાછું વળીને, પાછું વળીને એટલે મર્યાદામાં આવીને, એમ બીજું છે ત્યાં, એનો અર્થ મર્યાદામાં આવે, અંતર્મુખ થાય છે, અભેદ થાય છે, ત્યારે એને નયાતિક્રાંત એવો અનુભવ અથવા અનુભૂતિ કહેવામાં આવે છે. એને જ આત્મખ્યાતિ, એને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ આપવામાં આવે છે. બીજું છે કે જ્ઞાનને સ્વભાવથી જુઓ, આ 74 બુલ પૂરો થયો ને, એમાં પણ જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાન તે જ્ઞાન છે એમ એમ નિષેધ કર્યો છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે પરલક્ષી ભાવ છે એવો જ્ઞાની, એવો જ્ઞાનમય આત્મા છે એમ અમે કહેવા માંગતા નથી. જ્ઞાનમાં જ્ઞાનને સ્વભાવથી જોવું, આવો વિભાવ પર્યાય જે જ્ઞાનમાં છે એવો વિભાવ સ્વરૂપે આત્મા છે એમ જ્ઞાનને ન જોવું, પણ જ્ઞાનને જ્ઞાનના સ્વભાવથી જોવું. જો જ્ઞાનને જ્ઞાનના સ્વભાવથી જોવામાં આવે છે તો આખો સ્વભાવ જણાય છે, એકલો જ્ઞાન સ્વભાવ જણાય છે એમ નહીં પણ આખો સ્વભાવ જણાય છે એમ બને છે. અને આખો સ્વભાવ જણાય છે એમાં અનંત ગુણ આવી જાય છે, ભલે એમાં અનંત ગુણના ભેદનું જ્ઞાન ન થતું હોય તો પણ. જેમ સોનું કહેતા સોનાની પરખ વાળાને ભલે એના જુદા જુદા અનંત ગુણો હોય ને એ ન આવડે, પણ એની પરખ આવડી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. શીખવેલા ભણેલા જ્ઞાનમાં ને અનુભવ જ્ઞાનમાં ફેર તફાવત ક્યાં પડે છે એ વિચારવા જેવો વિષય છે. કે કોઈ સોનું ઓળખવા માટેના ક્લાસ ભરે, આપનો શિક્ષણ વર્ગ ચાલે છે, ધાર્મિક શિક્ષણ વર્ગ, એમ સોનું ઓળખવા માટેનો ક્લાસ બરાબર ભરે અને એમાં જેટલા પ્રશ્નો પૂછાય એનો બરાબર જવાબ દે, જે રીતે શીખ્યો હોય એ પ્રમાણે, એમાં જવાબમાં ભૂલ પડે નહીં. પણ સોનું ને પિત્તળ બે એને હાથમાં આપે ત્યારે એ સોનાને ઓળખી ન શકાય કે આમાં સોનું કહ્યું ને પિત્તળ કહ્યું. પહેલા નંબરે પાસ થયો હોય તો હું વાંધો હે, અને કોઈએ સોનાના ગણવા ઓળખવાના ગણવાના ક્લાસ ન ભર્યા હોય, હું હાથમાં આવતા કહી દઈએ કે આ સોનું છે ને આ પિત્તળ છે, અનુભવ જ્ઞાન છે એ નહીં છેતરાય. એમ શાસ્ત્ર એ ભણવાનો વિષય નથી, એ વાચકનો વાચ જે પોતે છે આત્મા, અને આત્મા પદાર્થમાં પણ એનું જે ભાવાત્મક પડખું છે એનો જ વિસ્તાર છે આ બધો. જેટલો કોઈ વિસ્તાર છે પદાર્થના ભાવાત્મક પડખાનો વિસ્તાર છે
બરોબર,
એટલે ભાવ તો એના એના અનુભવમાં આવે છે. જે કોઈ ભાવો છે સ્વભાવ વિભાવ એ બધું એના અનુભવમાં આવે છે, તો એને ઓળખાણની પદ્ધતિ અનુભવ ઉપરથી લેવી જોઈએ, શાસ્ત્રના શીખવા ઉપરથી
નહીં.
તો જવાબ બધા સાચા આવે, દ્રવ્યાર્થિક નહીં થી આત્મા આવો છે, પર્યાયાર્થિક નહીં થી આત્મા આવો છે. પણ ખરેખર આત્મા કેવો છે એ વાતને કઈ લેવા દેવા રહેતી, તો એ કઈ શાસ્ત્રો અનુસાર જ્ઞાન છે પણ કાર્યકારી એમ લીધું ને. ભાવ અને ભાવવાન એ બંને ભાવ ઉપરથી આખા ભાવવાન ને પોતાને, અહીં તો પોતે પોતે જ છે, આત્મા છે એટલે પોતે જ છે, પોતે પોતાને પોતાના મૂળ સ્વરૂપે અસલ સ્વરૂપે એને ઓળખી લેવો જોઈએ. તો એ આત્મામાં એવા જ્ઞાન સુખ શાંતિ આદિ અનંત ગુણો એવા રહેલા છે પ્રત્યક્ષ ને મોજુદ, કે એનો મહિમા પરિણમનમાં આવીને પર્યાય એની સન્મુખ ઢળે નહીં એવું કદી બને નહીં. પર્યાય જે ઢળતી નથી એનું કારણ એ છે કે એને જીવનું પોતાનું સ્વદ્રવ જ્ઞાનમાં ભાસવું જોઈએ, તે ભાસવું અને ભાસે તો એનું પરિણમન રહ્યા વગર રહે નહીં, ફર્યા વગર રહે નહીં. ફેરવું પડે એ પ્રશ્ન નથી, ફર્યા વગર રોકી શકાય નહીં. અત્યારે જ ભગવાન છે એમ કે, અત્યારે છે નહીં, અત્યારે છે નથી એમ કોણે કહ્યું, છે માટે કહ્યું છે, નથી માટે કહ્યું છે એમ છે, અત્યારે પોતે મૂળ સ્વરૂપે ભગવાન આત્મા છે, પણ પોતે સ્વીકારવા ન તૈયાર થાય એનો કોઈ ઉપાય છે એને તો બીજા ભગવાન થયેલા ભગવાન કહેતો પણ ન માને તો એ નહીં માનવામાં ભગવાન છે ને, માનવામાં પણ ભગવાન છે, ભગવાન છે એટલે એના ઉપર કોઈ નથી, ન માને તો એના ઉપર કોઈ નથી. વસ્તુની જે
સ્વતંત્રતા
છે એ સ્વતંત્રતા તો છે છે ને છે, સવળો પડે તો એ સ્વતંત્ર ને અવળો પડે તો પણ સ્વતંત્ર છે, એમાં કોઈ ને કોઈ આધીન છે. પંચોતેર ભૂલ થયા, 76 પણ સમયસાર 390 થી 400 ને 4 ગાથા ઉપર છે
બરોબર.
ચારિત્ર તે ધર્મ અને તે અને તેનું મૂળ સમ્યક દર્શન તથા તેનું ફળ કેવળ જ્ઞાન તેની સામે કહે છે કે તું ભગવાન સ્વરૂપ છો પણ તેને ભૂલી જવું તે ભ્રમણા છે.
એ પ્રશ્ન છે.
તું ભગવાન સ્વરૂપ છો, સવાલ નો જવાબ હાજર છે. ગુરુદેવ ના પ્રવચન માં તો ઘણા એમ કહેતા હું, એટલે કે ઘણાને એવો અનુભવ થયો છે કે જે પ્રશ્ન એને ઉભો થાય ને લગભગ પ્રવચનમાં એનો જવાબ આવી જાય. એવું તો
કેટલાય
એવું તો કેટલાય ને કહેતા સાંભળ્યા છે. કેમ કે આ તત્વ છે ને એ સર્વ સમાધાન નો ભંડાર છે, સર્વાંગ સમાધાન નો ભંડાર છે. અસમાધાન ભલે અનેક પડખેથી આવે પણ જે વસ્તુનું સ્વરૂપ છે એ સ્વરૂપની નજીક જતા એ સ્વરૂપને શ્રદ્ધામાં પોતા સ્વરૂપે શ્રદ્ધતા સ્વીકારતા અને કબૂલતા
બરોબર
કોઈ અસમાધાન રહે ચેલેન્જ મારવામાં આવે છે કે કોઈ અસમાધાન ન રહે. લાવો એક પ્રશ્ન લાવો એમ કે છે. જગતના પ્રાણીને કહે છે કે તારો કોઈ પણ પ્રશ્ન તું લાવ અને આત્માના સ્વરૂપને મુખે રાખીને એનું સમાધાન થાય એવું ક્યાંય નથી. જ્યાં જ્યાં જીવે પોતાને અસમાધાન થાય ત્યાં એને જ્ઞાન સ્વભાવી આત્માની નજીક ચાલ્યા જવું. બસ એને અસમાધાન નહીં રહે એ સર્વજ્ઞ ભગવાનની આ ગેરંટી છે. એને અસમાધાન નહીં રહે. ઉઠાવો કોઈ પ્રશ્ન. હું જ્ઞાન માત્ર છો એમ જે આવ્યો ત્યાં એને ક્યાં સમાધાન રહ્યું કે કોઈ સમાધાન રહેવાનો પ્રશ્ન છે
નહીં? બરાબર
છે. કોઈ પ્રશ્ન
નહીં
તો એનો તરત નિકાલ થાય એવું છે. માણસ નથી કહેવા સ્થળ ઉપર પ્રશ્ન નો નિકાલ. અહીંયા તો કે છે કે અસમાધાન જે સ્થળે થયું તે જ સ્થળે ને તે જ સમયે
સમાધાન
ત્યાં એનું સમાધાન. કોઈ અસમાધાન થવાનો અહીંયા પ્રશ્ન પ્રસંગ છે
નહીં
એવો આત્મા છે. અનંત રોગ નો કોઈ પણ રોગ હોય એમ કે છે ઉપાય નિદાન એટલે ઉપાય એનો જે ઈલાજ છે એ તરત મળે છે. અહીંયા એમ કહ્યું કે ચારિત્ર છે તે ધર્મ એમ કહેવામાં આવે છે. જે ધર્મ છે જે સંભાવ સ્વરૂપ છે એટલે કે રાગ અને દ્વેષ વિનાનો જે વિતરાગ ભાવ છે જે મોહના અભાવ સ્વરૂપ છે એને ચારિત્ર રૂપી ધર્મ કહેવામાં આવે છે. ચારિત્ર છે તે ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે. સામ્ય છે તે જીવના મોહ ક્ષોભ વિહીન પરિણામ છે. પ્રવચન સારની કથા છે. જે પરિણામમાં મોહ નથી ભ્રમણા નથી એટલે સારા નરસાની કલ્પના નથી. જે જ્ઞાનમાં જેવું જ્ઞેય છે એવું જણાય છે. લાકડું લાકડા તરીકે જેવું છે તેવું જણાય છે. સારું એ નથી ને
ખરાબ એ
નથી. જેવું છે તેવું એના સ્વરૂપે છે. એમાં જાણનાર ને સારું નરસું કરવાનું કોઈ કારણ નથી ને કોઈ એનો અધિકાર પણ નથી કે તું એને સારું નરસું બનાવ. જગતના પદાર્થને તું સારો ગણ સારો ગણીને તું એને સારો બનાવ ખરાબ ગણીને ખરાબ બનાવ એ તારો અધિકાર એમને એમ વગર અધિકારે ગોડાયો થાય છે ને હેરાન થાય દુખી થાય છે. જીવને એમાંથી દુઃખ ઉપજે છે. એ ઈષ્ટનિષ્ટની કલ્પના છે તે ભ્રમણા છે. એ ભ્રમણા મોહથી દર્શન મોહથી ઉપજે છે. એ આ મોહ વિનાનો અને રાગ દ્વેષની અસ્થિરતા વિનાનો ચંચળતા વિનાનો જે વિદરાગ ભાવરૂપ સામ્ય પરિણામ છે તે ચારિત્ર છે.
વાહ.
એને ચારિત્ર કહેવામાં આવે છે. કહેવાતા જૈનના સંપ્રદાયની આ સ્થિતિ હોય તો અન્ય મતની તો વાત કરવાની રહેતી. ત્યાં તો અનેક પ્રકારે વિકૃતિ હોય એ તો સમજાવવાની જરૂર પણ રહેતી
નથી.
કાળ હીણો છે એટલે કે હીણા પરિણામ વાળા જીવો આ કાળમાં છે.
બરોબર.
એનો વ્યવહાર એમ કરવામાં આવે છે કે કાળ હીણો છે. બાહુલ્યપણે બહુભાગપણે હીણા પરિણામ વાળા જીવો આ કાળમાં હયાતી ધરાવીને પ્રવર્તે છે, તેથી આ કાળ હીણો છે એમ બોલાય છે. આવી વાત છે. બાકી જેને પ્રાપ્ત કરવું છે એને ન થાય એ પ્રશ્ન છે. એ તો લીધો ને 727 માં બોલશે મધ્યમાં કે આ કાળમાં પૂર્વના સંસ્કારી જીવો ઓછા હોય છે, પ્રવૃત્તિમાં ને પ્રવૃત્તિમાં આખે આખા ડૂબીને પ્રવૃત્તિ કરનારા જીવો હોય છે. એમાં વેપારીને તો જોઈએ છીએ, અમે તો બજારમાં બેસે ધંધો ને વેપાર એટલે બસ સર્વસ્વ રાત દી એનું જેનું જટન ને એ ભોજનમાં બીજું કાંઈ પણ એને પરિણામમાં નહીં જાણે. શું એક જ જાણે સર્વસ્વ થઈને એની પાછળ લાગી જાય. એ અનિયત પ્રવૃત્તિ એને કહી છે. અનિયત પ્રવૃત્તિ પૂર્વનું આરાધક પણ નહીં. અસીમ બળવાન અસત્સંગ બહારના પ્રસંગો, પાંચ ઇન્દ્રિયના વિષયો અને બીજા સંગમાં આવનારા જીવોના પરિણામ પણ એટલા બધા અસત્સંગયુક્ત, આત્માને ભૂલાવે એવા કેટલાક અસીમ બે અમર્યાદિતપણે એવા આ કાળમાં નહીં આરાધેલો નહીં પ્રતીક કરેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય તો એમાં શું મોટી વાત છે. તેમ છતાં એમ કરીને લીધું છે કે જેને તે જીવનમાં પ્રતિજ્ઞા કરી નાખી કે આ કરવું છે એને તે જરૂર અવશ્ય પ્રાપ્ત થાય. એને થશે વા નહીં થશે એ પ્રશ્ન લીધો. એને આજ કરવું છે જીવનમાં એ ઉપર એ સ્થાને એને આવી જવું
જોઈએ.
બીજું કરવું નથી, થાય ન થાય એની સામે જોવું નથી. આ એક જ કરવું છે એટલું એને અંદરમાં તૈયારી આવવી. આખો આધાર એની તૈયારી ઉપર છે કે એની તૈયારી કેટલી. અમારામાં દ્રષ્ટાંત આવતું હતું. એક શેઠ હતા, ભગવાનને બહુ ભજતા હતા. એટલું કે એમ કહેતા કે ભગવાન ગમે ત્યારે પણ આ આયુષ પૂરું થાય ને જવાનો મારો આવે ત્યારે તું મને તેડવા આવજે. પછી ત્યાં તો ભગવાન કાર્ય કરે છે એટલે ભગવાનને એમ થયું કે લાવને આ શેઠની પરીક્ષા કરો. આવ્યા વિમાન લઈને તો હમણાં નહીં. પણ તું રોજ મને આમ કહે છો ને હમણાં નહીં હમણાં નહીં, શું ક્યાં સુધી હમણાં નહીં. બધી વાર પાછા કાઢ્યા. હમણાં તો કે હવે આ છોકરાના લગ્ન લીધા છે, પતિ જવા દે. છોકરાના લગ્ન લીધા તો કે હવે હવે તો કે છોકરાના છોકરાનું મોં જોઈ લઉં કે ઠીક. હવે તો કે એ મોટો થાય તો એના લગ્ન પણ. જેટલી વાર આવે એટલી વાર ભગવાનને એને પાછા કાઢ્યા છે. એ તો દ્રષ્ટાંત છે. પણ આ જીવની અંતરના ભગવાનની દર્શન કરવાની તૈયારી કેટલી આ સવાલ છે. કે એની તૈયારી નથી અને એમ કે છે કે હે ભગવાન તું મને દર્શન દે. સારી તૈયારી વિના અંદર નો ભગવાન દર્શન દેવા તૈયાર થાય એવો આમ છે. હાજર છે પણ તું મોઢું ફેરવીને બેઠો એનું પોતાની તૈયારી નથી એટલે પોતે પર્યાય ને અંતર્મુખ કરતો આ સુધી વાત છે. કાર્ય અશક્ય નથી કહેવાનો મતલબ શું થાય કે કાર્ય અશક્ય નથી પણ આ જીવ કરવા ધારતો નથી. તું કરવા ધારતો નથી આવે છે વચનામૃતમાં. તું કરવા ધારતો નથી તેથી તે થતું નથી. બાકી અશક્ય કાર્ય હોય તો ન થાય. આ તો શક્ય છે, શક્ય છે અને સ્વવશ છે, તારે વશ છે, પરવશ કઈ છે પછી નહીં થવાનો પ્રશ્ન રહેતો. એ સમ્યક દર્શન છે તે ધર્મનું મૂળ છે. બહુ પરિણમન જોરદાર છે. સમ્યક દર્શનનું પરિણમન એવું જોરદાર છે કે એ સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણ બરાબર અક્રમે આખે આખો સવલો થઈ જાય છે. આખો ગુણ સવલો થઈને પરિણમે છે. ક્રમશઃ તે ગુણની શુદ્ધ પર્યાય નથી થતી પણ પહેલેથી જ આખી પર્યાય શ્રદ્ધા ગુણની શુદ્ધ થઈ જાય છે. સમ્યક દર્શનમાં એવું છે. જ્ઞાન ને ચારિત્ર આનંદ સુખ શાંતિ આદિ ક્રમશઃ શુદ્ધ થઈને વિકાસ થઈને પૂર્ણ થાય છે. જ્યારે શ્રદ્ધા તો પૂર્ણપણે પહેલેથી પરિણમે છે. એક ગુણ આખો પૂરેપૂરો પરણમી જાય છે ખલાસ. એમાં કોઈ ટકાવારી લાગતી નથી, જરાય ટકાવારી નથી લાગતી. પૂરેપૂરું શ્રદ્ધાંત થાય છે અને એક ગુણનો એવું શ્રદ્ધાંત થતા આખો આત્મા ફરી ગયો. જાણે માણસ નથી કહેતા ભાઈ ફલાણા તો આખો ફરી ગયો, એમ આખો આત્મા ફરી ગયો.
બરોબર.
પછી એ આત્મા મોક્ષગામી થઈ ગયો, એનું સંસાર પરિભ્રમણ કપાઈ ગયું, તે મૂળમાંથી કપાઈ ગયું.
બરોબર.
ચારિત્ર રૂપી ધર્મનું, વિતરાગતા રૂપી ધર્મનું મૂળ સમ્યક દર્શન છે તથા તેનું ફળ કેવળ જ્ઞાન છે અને એ સમ્યક દર્શનનું ફળ મોક્ષ દશા અને કેવળ જ્ઞાન છે. આ મૂળ છે અને આ એનું ફળ છે. વળી આ એવું મૂળ છે કે એને ફળ આવ્યા વિના ન રહે એવું મૂળ છે. શું એમ નથી કે મૂળ તો આવ્યું પણ ફળ ન આવે તો એ પ્રશ્ન રહેતો. આ મૂળ તો એવું છે કે એ મૂળ પાંગરે એટલે એને ફળની અપેક્ષા રહેતી નથી, ફળનો લોભ રહેતો નથી. મોક્ષ મળશે કે નહીં, જલ્દી મળે તો સારું, એ પ્રશ્ન એને છે નહીં. એવું સમ્યક દર્શન છે. બીજું ગુરુદેવશ્રીએ આ વિષય ઉપર જ આખું પ્રવચનનું ધોરણ રાખ્યું હતું. સમ્યક દર્શન શું ઠીક છે, સમ્યક દર્શન કેમ થાય અને સમ્યક દર્શન થતા શું શું થાય ને એનું ફળ શું આવે, તમામ શાસ્ત્રોમાંથી આ વિષયનો વિસ્તાર વિશેષપણે મુખ્યપણે કર્યો. કાય ફેર નહીં, નામ જુદા જુદા છે. દ્રવ દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ. દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ દ્રષ્ટિનું બીજું નામ જ સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્યની સન્મુખ થવું, દ્રષ્ટિથી દ્રવ્યની સન્મુખ થવું એમ સમ્યક છે. તે સન્મુખતાની દિશા સૂચવનારું શબ્દ છે. દ્રવ્ય અધ્યાર છે, કોની સમ્યક થવું? કે નિજ દ્રવ્યની સન્મુખ થવું, એને સમ્યક દ્રષ્ટિ અથવા દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ કઈ વાત છે? અને તેનું ફળ કેવળ જ્ઞાન છે. એ સમ્યક દર્શનનું ફળ કેવળ જ્ઞાન છે. તેની સામે કહે છે કે તું ભગવાન સ્વરૂપ છો, પણ તેને ભૂલી જવું તે ભ્રમણા છે. શું? તું પોતે ભગવાન સ્વરૂપ છો, એક ગુણના પરિણમન જેવડો નથી, અને જુદા જુદા ગુણના અલ્પ પરિણમન જેવડો પણ તું નથી. તું ભગવાન સ્વરૂપ છો, પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન છો, બધા જ ગુણો અને પૂરા ગુણોથી તું ભરપૂર છો. કોઈ અલ્પ ગુણોથી મારો તું છો એવો કઈ તું છો નહીં. ભગવાનનો અર્થ જે થાય છે સર્વગુણ સંપન્ન.
સંપન્ન
ભગવાન આત્મામાં અનંત ગુણો, બધા જ ગુણો પોતાના સ્વરૂપથી પૂર્ણ એવા સર્વગુણ સંપન્ન એવો તું ભગવાન છો. ક્યાંય જગ્યા નથી, બધા આત્મામાં એવા જ ગુણો સર્વ કાળે. આને સમદ્રષ્ટિ કહેવામાં આવ્યું છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચનને હૃદયે લખો. બધા જ આત્મા સરખા છે, એક સરખા સ્વભાવ વાળા છે, એવી દ્રષ્ટિ તેને સમદ્રષ્ટિ કહેવામાં આવે છે. એ સરખા સ્વભાવ વાળા આત્માને જોતા, આત્માને એ સ્વરૂપે જોતા એની વર્તમાન પર્યાય ગૌણ થાય છે. તેથી વર્તમાન પર્યાયને અનુલક્ષીને ઉપજતો રાગ દ્વેષ મટે છે. રાગ દ્વેષ તો પર્યાય લક્ષ્ય થાય છે કે આ સારો ને આ સારો નહીં. પણ જ્યાં આત્માને જોવે છે ત્યાં એ પ્રશ્ન રહેતો નથી. દ્રવ દ્રષ્ટિ થાય છે ત્યારે આ બધા આત્માને સ્વભાવથી જોવાની દ્રષ્ટિ મુખ્ય થાય છે. બધા પુરુષોને પણ સ્વભાવથી જોવાની દ્રષ્ટિ મુખ્ય થાય છે. એટલે એને પુરુષ પર્યાયોમાં સારા નરસા પણ ગુણ દોષ જોવાનો રહેતો નથી, અને બીજા જીવની પર્યાયોને પણ ગુણ દોષથી મુખ્ય કરવાની રહેતી જ્ઞાન થાય છે. સુગંધનું જ્ઞાન સુગંધ રૂપે થાય એટલે જેવી એની વાસ હોય એવી, અને દુર્ગંધનું જ્ઞાન દુર્ગંધ જેવી વાસ હોય એવી થાય. પણ આ સારી ને આ નહીં સારી એ પ્રશ્ન ત્યાં નથી. કેમ કે ત્યાં એને એના સ્વભાવથી જોવામાં આવે છે.
બરોબર,
નિત્ય સ્વભાવથી જોવામાં આવે છે, અનિત્ય પર્યાયથી નહીં. મુખ્યપણે જ્ઞાન થાય છે, પણ મુખ્યતા એને ના આપવી, એને સ્વભાવ દ્રષ્ટિ થયા વિના એ રીતે પર્યાયની મુખ્યતા જાય નહીં. જેને સ્વભાવ દ્રષ્ટિ થાય છે તેને સ્વભાવ મુખ્ય રહે છે, અને તેને પર્યાય મુખ્ય થતી નથી એમ બને. એટલે એને રાગ દ્વેષ નથી થતા, એને રાગ દ્વેષ મટે છે, એટલે એને સામ્ય ભાવ આવે છે. અમે તો બધાને ભગવાન જ ભાળીએ છે. ભલે ને કોઈ માથાનો વાઢનાર હોય એમ કે છે, પણ અમે તો એને ભગવાન જ જીવીએ છે. અને કોઈ કોઈનું સારું નરસું કરી શકે છે એ વસ્તુના સ્વરૂપમાં તો છે. એનો ભાવ સારું કરવાનો હોય તો પણ ન કરી શકે, ને એનો ભાવ ઈરાદો ખરાબ કરવાનો હોય તો પણ ન કરી શકે. કેમ કે એ કરવાનું એને આધીન છે, એના અધિકારમાં નથી. થવા યોગ્ય હોય તે થાય છે, એમાં ભાવ નિમિત્ત હોય કે ન નિમિત્ત હોય, એમાં નિમિત્ત હોય ત્યારે નિમિત્તનો ઉપચાર લાગુ પડે છે, બાકી તો થવાનું હોય એમાં જ થાય છે, બીજી રીતે થતું નથી. કહે છે કે તું ભગવાન સ્વરૂપ છો, પણ તેને ભૂલી જવું તે ભ્રમણા છે, તેને સંભાળવું તે સમ્યક દર્શન છે, અને તેને ભૂલી જવું તે મિથ્યા દર્શન રૂપ ભ્રમણા છે. આમ છે. અને એવી જે ભ્રમણા, પોતાના જ ભગવાન સ્વરૂપને ભૂલી જવું એવી જે ભ્રમણા, તે પુણ્ય અને પાપરૂપી અધર્મનું મૂળ છે. પાપ રૂપી અધર્મ નું મૂળ છે ન લીધું, પણ પુણ્ય પાપ રૂપી અધર્મ નું એ મૂળ છે. પુણ્ય ને પાપ ના અધર્મ પરિણામ જે થાય છે એ પોતાના સ્વરૂપને અનુસરીને જે શુદ્ધ પરિણામ થવા જોઈએ તેના અભાવમાં થાય છે.
બરોબર.
જો પરિણામમાં શુદ્ધ ધર્મનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ ધર્મનું પરિણમન હોય તો ત્યાં પુણ્ય પાપના પરિણામ ન હોય, કેમ કે પરિણામ શુદ્ધની જાતિના છે એમાં અશુદ્ધતા નથી, અને અશુદ્ધની જાતિના છે એમાં શુદ્ધતા નથી. એમ કે શુદ્ધમાં અશુદ્ધ નથી ને શુદ્ધમાં
શુદ્ધ નથી,
શુદ્ધ નથી અથવા ધર્મમાં અધર્મ નથી ને અધર્મમાં
ધર્મ
નથી. આમ છે. ભગવાન સ્વરૂપ છે એ કઈ મટી નથી જતો, પણ પોતાને ભ્રમણા થાય છે કે હું ફલાણો ફલાણો છું એમ એને ભ્રમણા થઈ છે, હું માણસ છું એમ એને ભ્રમણા થઈ છે. માણસ છું એટલે આ દેહ ધારી છું તે હું છું, પછી આવો છો આવો છો આવો છો આવો છો આવો છો આવો છો એને હજારો ગમે કલ્પના કરી છે, દેખાવમાં આવો અને સ્વભાવમાં આવો અને સંબંધમાં આવો અને ફલાણામાં આવો અને આમાં આવો આમાં આવો 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 આવો, કલ્પનાના ભ્રમણાના થરના થર ગંજ ખરીકા છે. છતાં સ્વરૂપ જેવું છે તેવું છે, એટલે કઈ સ્વરૂપ મટીને ફીટી ગયું છે એમ છે. આ બધી ભ્રમણાને છેદીને ભેદીને અંદરમાં જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધા ગ્રહણ કરે ત્યારે એને ધર્મનું મૂળ એવું સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. ભ્રમણા એટલે આ ભ્રમણા, ભ્રમણા નથી થતી. ચીજ કાંઈક હોય એને સમજાય દેખાય કાંઈક તો એને ભ્રમણાથી એમ નથી કહેવામાં આવતા. અંધારામાં લાકડું ઊભું પડ્યું હોય અને કલ્પના થાય કે કોઈ માણસ છે, અને અંધારામાં છુપાઈને રહ્યો છે માટે કાંઈ ઈરાદો સારો દેખાતો નથી, નહીં અંધારામાં ઊભું રહેવાની શું જરૂર હોય, અંધારામાં કાંઈ કોઈ કામ તો થતું નથી. માણસ ને ભય થાય છે, એ ભય થઈ એમાં શું થયું કે માણસ નહોતો છતાં માણસ છે એની ભ્રમણા થઈ. એટલે ચીજ હોય કાંઈ અને સ્વીકારે એને કાંઈ તો એને ભ્રમણા કહેવામાં આવે છે.
બરોબર.
એમ આત્મા શુદ્ધ ભગવાન સ્વરૂપ છે અંદરમાં, એને એમ નહીં સ્વીકારતા હું માણસ છું એમ જ્યાં સ્વીકારે છે એને ભ્રમણાથી એમ કહેવામાં આવે. ગમે તેટલી કાળ ભ્રમણા રહ્યો પછી અનંત કાળ ગયો ભ્રમણામાં, અને એ ભ્રમણાને વશ એના ફળમાં એને 84 લાખ યોનિમાં જન્મ મરણ થયા તો પણ સ્વરૂપ મીટ્યું નથી. આ સ્વરૂપ અસ્તિત્વની એની સત્તાની તાકાત કેટલી, કે જે ચૈતન્ય મહાસત્તા પોતાની સત્તાને જરા પણ છોડતી નથી, અશાતા વેદની એટલી ઉપજાય કે માણસના પ્રાણ છૂટી જાય, મરી ગયો રે મરી ગયો કરતા હાચે શરીર છૂટી જાય ને મરી જાય જેને કહેવાય, છતાં અસ્તિત્વમાં ક્યાંય બાધા નથી આવતી, એનું સ્વરૂપ અસ્તિત્વ છે, મહાચૈતન્ય સત્તા છે, એ પોતાની એટલી ને એટલી સત્તા ધારણ કરીને રહે છે, એમાં કાંઈ વેદનાને વસ એમાંથી કાંઈ ઓછું થાય છે, એનું અસ્તિત્વ ઘટે છે એવું કાંઈ બનતું નથી. એક વાર જો એને સમ્યક દર્શનમાં એટલે ભ્રમણા મટીને પોતાની સ્વરૂપ સંપત્તિનું ભાન થાય તો દારિદ્ર બધું ટળી જાય એવું છે, કે આ જીવ તે જીવ, એક દારિદ્ર રે હું નથી, આના વગર ન હાલે ને, આ તો જોઈએ જ ને, આમાં તો જીવાય જ નહીં ને, એ પ્રશ્ન રહેતો નથી. મેં એની સંભાળ માત્રમાં, કેમ કે અંદર કઈ લાવવું તો છે નહીં, પ્રાપ્ત કરવું ને મેળવવું તો છે નહીં, પ્રાપ્ત જ છે, ફક્ત એનો અસ્વીકાર છે એટલે ભ્રમણાને લઈને દીનતા કરે છે, એના સ્વીકારમાં એને પોતાને પ્રગટ પરમેશ્વર પરમાત્મ પદ પણ પોતે જાણે છે માને છે અને એનો આનંદ ભોગવે છે. કહે છે કે તું ભગવાન સ્વરૂપ છો પણ તેને ભૂલી જવું તે ભ્રમણા છે, અને એવી ભ્રમણા એ પુણ્ય પાપને ઉત્પન્ન કરનારી છે. ક્યાંથી આ પુણ્ય પાપ ઉત્પન્ન થયા? કે આ ભ્રમણાના મૂળમાંથી એ ઉત્પન્ન થયા છે. જે ભ્રમણા રહિત છે એવા આત્માઓને પુણ્ય પાપના વિભાવો થતા એમ છે. પ્રશ્ન કર્યો હતો ને બેને, સુદ પંચમીની પૂજા તો કરવી જોઈએ, કરીએ છીએ, પણ એ શું ભાવ છે, શું ભાવ છે, એ હું એનો કરનારો છું એમ ભ્રમણા કરવો, એવા ભાવનો હું કરનારો છું, બારની પૂજા કરનારો તો જીવ આગળની વાત છે, એવા ભાવનો કરનારો છું એ ભ્રમણા પણ કરવા જેવી, એમ કે ભ્રમણા પુણ્યપાપ રૂપી અધર્મનું મૂળ છે, એમાંથી પુણ્યપાપ પાંગરે છે ભ્રમણામાંથી, જેની ભ્રમણા ઉડી તેના પુણ્યપાપ ક્ષય થઈ જાય છે અને શુદ્ધ સ્વરૂપ એનું ભગવાન સ્વરૂપ પ્રગટ થાય છે, એ અધર્મનું મૂળ છે અને એનો ફળ આખો સંસાર છે, એ પુણ્યપાપનો ફળ આખો સંસાર જોવામાં આવે છે.